શ્રીનિયમ સારજી ધર્મગપ શાસ્ત્ર છે એનો શુદ્ધવા અધિકાર શુદ્ધ આત્માનો અધિકાર શુદ્ધ આત્માનું સ્વરૂપ શું છે એ બતાવનારું શાસ્ત્ર છે અને એમાં પણ આ ઉત્કૃષ્ટ શુદ્ધવા અધિકાર શુદ્ધ આત્માને બતાવનારો અધિકાર છે. એમાં આચાર્ય ભગવાને 38મી ગાથામાં યુવાની બહિષ્તત્વ છે, કર્મની ઉપાધિ રહી છે એવું શુદ્ધાત્મા ઉપાધિ છે. ત્યાં મૂળમાં યુવાની બહિષ્તત્વ કહ્યું છે. અહીંયા એ ભાવને મૂળમાં પરદ્રવ્ય કહે છે. આમાં ટીકાકારે પરદ્રવ્ય કયા થા સુખના સમને અને આમાં મૂળમાં પૂર્ણ આચાર્ય ભગવાન પરદ્રવ્ય કહે છે એનું બહુ સરળ સમજવા જેવું છે. ઉવતમ ઉવત સયમ ભાવા પરદવમ પર સહાવ વિધેયમ સગદવમ ઉપવાદેયમ મંત્ર સતત્યમ હવે બીજું છે નિયમ સાથે એનો નિવાર્થ પહેલા પૂર્વોક્ત સર્વ ભાવો એટલે જે પૂર્વે કહેવાય ગયા એ બધા વિશેષ ભાવો પર્યાયો પરિણામો એ બધા પર સ્વભાવો છે, એ આત્મ સ્વભાવ નથી. પર્યાય માત્ર આત્મ સ્વભાવ નથી, પર્યાય માત્ર પર સ્વભાવ છે. આત્મ સ્વભાવથી પર સ્વભાવ ભિન્ન છે. આત્મ સ્વભાવ જે પરમ પારનામિક સ્વભાવે બિરાજમાન પરમાત્મા દ્રવ્ય એ આત્મ સ્વભાવ છે. અને પૂર્વોક્ત જેટલા ગુણ સ્થાન માર્ગના સ્થાન આદિ જે પરિણામો કયા એ બધા પર સ્વભાવો છે. સ્વ સ્વભાવ નથી પણ પર સ્વભાવ છે, અને પર સ્વભાવ હોવાને કારણે ધ્યેય છે. અને એ બીજો બોલ કહે છે પર દ્રવ્ય છે. ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે. ત્યારે પૂર્વોક્ત જેટલા પરિણામો કયા એ પરિણામનો આત્મામાં અભાવ છે. કેમ કે આત્મામાં અભાવ કેમ છે? કેમ કે પર સ્વભાવો છે અને સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાતિ છે, માટે તે પરિણામ માત્ર ને પરમાત્મા પરદ્રવ્ય કહે છે. પર ભાવ કહે છે અને પરદ્રવ્ય કહે છે. બે વિશેષણથી ભેદજ્ઞાન કરાવીને સ્વદ્રવ્ય અને સ્વભાવ શું એનું જ્ઞાન કરાવે છે, કામ કરાવે છે. તેથી એ છે આ બધા પરિણામ માત્ર 14 ગુણ સ્થાન માર્ગના સ્થાન વ્યવહાર રત્નત્રયના પરિણામ હો કે નિશ્ચય રત્નત્રયના પરિણામ હો એ બધા પરિણામો પર સ્વભાવ છે અને પર દ્રવ્ય છે. એ કારણે જે હેય તત્વ છે ઉપાદેય પણ નથી, ધ્યેય પણ નથી અને જ્ઞેય પણ નથી. પણ એ બધા ભાવો પર સ્વભાવો અને પરદ્રવ્ય હોવાને કારણે ધ્યેય છે. અને અંતઃ તત્વ ઓલા બધા ભાવો બહિર્તત્વ છે, પરસ્વભાવ હોવાને બહિર્તત્વ, અને ભગવાન આત્મા જે ચિદાનંદ આત્મા છે એ રૂપ અનાદિઆનંદ એ અંતઃ તત્વ છે, અંદરનું તત્વ છે. આ બધા બહારના તત્વો છે, બહારના તત્વ પરસ્વભાવો છે અને પરસ્વભાવો હોવાથી પરદ્રવ્ય છે અને તે કારણે તે હે છે, ઉપાધિ નથી. એમાં આત્મબુદ્ધિ કરવા યોગ નથી, એમાં મમતા કરવા યોગ નથી, મમતા કરવા યોગ નથી. કેમ કે પરસ્વભાવો છે માટે મમત્વ કરિષ્મા અને એ પરદ્રવ્ય છે માટે એમાં મમતા કરિષ્મા. એ પરસ્વભાવો છે માટે આત્મા એનો કરતા નથી અને એ પરદ્રવ્ય હોવાને કારણે આત્મા એનો કરતા નથી. પોતામાં જીવમાં ઉત્પન્ન થતા પરિણામની વાત ચાલે છે. આ છ દ્રવ્ય તો ભિન્ન છે, અહીંયા અધ્યાત્મમાં એને છ દ્રવ્ય નથી કહ્યું, આગમમાં એ છ દ્રવ્ય એને કહે છે, અધ્યાત્મમાં પરિણામ માત્ર ને પરદ્રવ્ય કહે છે. એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, એમ પોતામાં ઉત્પન્ન થતા કોઈ પણ પરિણામ રાગ દ્વેષ મોહ મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રના પરિણામ હો કે સમ્યક દર્શન ચારિત્રના પરિણામ હો, પરિણામ માત્ર પરસ્વભાવ છે, પરદ્રવ્ય છે. તેથી આત્મા નો એની સાથે કરતા કર્મ સંબંધ નથી, આત્મા એનો કરતા નથી. એમ આત્મા એ ભાવનો કરતા નથી, આમ આત્મા એ ભાવનો જ્ઞાતા પણ નથી. એટલે પરિણામ કર્મ પણ નથી અને પરિણામ જ્ઞે પણ નથી. આત્મા કરતા અને આ બધા ભાવો એ મારું કર્મ, એમ કરતા કર્મ સંબંધનો અભાવ છે અને આત્મા જ્ઞાતા અને આ બધા ભેદો મારું જ્ઞેય એ જ્ઞેય છે એમ નથી. કરતાનું કર્મ નથી, જ્ઞાતાનું જ્ઞેય નથી, પણ હે છે, હે છે એટલે કે એનું લક્ષ કરવા યોગ્ય નથી, એ પારકી વસ્તુ છે. એની એનાથી ઉદાસ થઈને તું આત્માનો અનુભવ કર, એ અંતર તત્વ છે. આ બધા બહિર તત્વ છે, પરિણામ માત્ર રમત કપરત દશા હો. અશુભ ભાવ તો પર ભાવ ને પરદ્રવ્ય છે, પણ શુભ ભાવ દયા દાન કરુણા કોમળતાના પરિણામ પણ પર પ્રભાવ અને પરદ્રવ્ય છે. તેથી શુભાશુભ ભાવને કરે એને અમે આત્મા કહેતા નથી અને શુભાશુભ ભાવને જાણે તેને પણ અમે આત્મા કહેતા નથી. આત્મા આત્માને જાણે તેને અમે આત્મા કહીએ છીએ. કર્તાનું પર નથી પરિણામ, કેમ કે પરદ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી, એમાં સિદ્ધાંત છે. એમાં અહીંયા સ્વદ્રવ્ય ભગવાન આત્મા છે દ્રષ્ટિનો વિષય, અને જે આ પરિણામ છે તે પરદ્રવ્ય છે, અને પરદ્રવ્ય છે તેથી આત્મા એનો કરતા નથી, આત્મા એનો જ્ઞાતા. એને કર્મની માન્યતા કરે તો અજ્ઞાન, અને એકાંતે એને જ્ઞેય બનાવે તો પણ અજ્ઞાન છે. માટે ખરેખર એ કરતાનું કર્મ નથી, જ્ઞાનનું ધ્યેય નથી, અને જ્ઞાનનું જ્ઞેય પણ નથી, પણ એ તત્વ છે. અંતર તત્વ એવું સ્વદ્રવ્ય, બોલામાં પરદ્રવ્ય કહ્યું. હવે અંત તત્વ અંદરમાં રહેલો ઉત્પાદ વેથી રહેલો ધ્રુવ પરમાત્મા અંદર અંત તત્વ અંદરનો તત્વ છે અને પરિણામ છે બહિર તત્વ છે. બહારના ભાવો છે, બધા બહાર લોટે છે, આત્માના સ્વભાવમાં આવતા નથી. અને અંત તત્વ જે જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એવા અનંત અનંત ગુણથી વિરાજમાન પરમાત્મા છે, જેનો સ્વભાવ પરમ કારણની ભાવ છે, તે સ્વદ્રવ્ય છે. તે સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે. ગુરુ એ છે પર સ્વભાવને પરદેવાને કારણે પરિણામ માત્ર, અને જેમાં પરિણામ નથી એવો અપરિણામી આત્મા, અપરિણામી આત્મા એ સ્વદ્રવ્ય હોવાને કારણે ઉપાધિ છે. એટલે કે જે જણાય છે તે હું છું, જાણે છે તે હું નથી. દ્રષ્ટિ ન જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ પ્રગટ થાય છે, જે પર સ્વભાવોને પરવે છે, અને દ્રષ્ટિનો જે વિષય છે તે સ્વભાવ અંતર તત્વ અને તે સ્વદ્રવ્ય હોવાને કારણે તે એક જ ઉપાધિ છે. દ્રષ્ટિ જે છે, દ્રષ્ટિ છે તે પરભાવને પરવે છે, અને દ્રષ્ટિનો જે વિષય છે તે સ્વભાવ અને સ્વદ્રવ્ય છે. પછી દ્રષ્ટિ જયારે એમાં અભેદ થાય છે ત્યારે તો કઈ એ છે આ ઉપાધિ એવું કઈ નથી, એ તો અનુભવ માત્ર છે. પેલા નહી પક્ષથી નક્કી કરવું જોઈએ, અને પક્ષાતિક્રાંત થતા એ કથનથી દ્રષ્ટિ પણ અભેદ થાય છે. ત્યારે અભેદ થઈ અનન્ય થઈને તે જાણે છે, પણ અન્ય પણ રહીને અનન્ય થાય છે, એ ખાસ ખ્યાલ રાખો.
અન્ય પણ રહીને અનન્ય થાય છે.
માટે અહીંયા એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે. ટીકા, આ હે ઉપાધિ અથવા ત્યાગ ગ્રહણ ના સ્વરૂપનું કથન છે. શું ત્યાગ્ય છે છોડવાયો, અને શું ગ્રહણ કરવાયો છે એનું સ્વરૂપનું આ ગાથામાં કથન અત્યારે વાત કહેવા માંગુ. પરિણામ કહો તો જીવ કા પરિણામ હો જાતા હૈ, અને પરદ્રવ્ય કહો તો જીવ કા પરિણામ નહીં હોતા. જીવ કા પરિણામ નહીં હૈ ઇસલિયે કરતા વ્યવહાર નો જનક છે. કથનચિત જે શબ્દ છે એ વ્યવહાર નો જનક છે. કેમ કે કથનચિત તે કરતા ને કથનચિત કરતા પરિણામ જો રાખો તો કથનચિત કરતા ન કરતા એમ થાય, અને પરિણામ રાખો તો વ્યવહાર ને એક નાતા ને નિશ્ચય ને એક નાતા નહીં એ કથનચિત એમાં આવે. પણ જો પરદ્રવ્ય છે તો પરદ્રવ્ય તો કોઈ અપેક્ષા એક બીજા દ્રવ્યનું કરતા છે નહીં, એમ પરિણામ સ્વતંત્ર પ્રગટ થાય છે, એના ષટકારક થી પ્રગટ થાય છે. પર સ્વભાવ છે, જેમ પરદ્રવ્ય છે એ દ્રવ્ય પરણમે છે, એમ આ પણ પરદ્રવ્ય પરણમે છે. આ પરદ્રવ્ય અંદરમાં પરણમે છે, અને ઓલા પરદ્રવ્ય બહારમાં પરણમે છે, અને બહારના પરદ્રવ્યથી ભિન્ન છે, અને અંદરના પરદ્રવ્યથી પણ આત્મા ભિન્ન છે. આત્મા ઉપાધિ છે. જો પરિણામ કયો એ આત્માના આત્માના પરિણામ તરીકે શ્રદ્ધામાં રાખશો તમે તો શ્રદ્ધા પ્રગટ નહીં થાય, પણ એ પરિણામને પરદ્રવ્ય માનશો તો શ્રદ્ધા પ્રગટ થઈ જશે. જેમ પરદ્રવ્ય એની સાથે કર્તાકર્મ સંબંધ નથી, એમ પરદ્રવ્યની સાથે જ્ઞાતાગ્નિનો સંબંધ પણ નથી. નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વ યો. અહીંયા આ પરદ્રવ્યની સાથે કર્તાકર્મ સંબંધ નથી, અને પરપદાર્થની સાથે જ્ઞાતાગ્નિનો સંબંધ પણ નથી. પરિણામ પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યને જાણતા સ્વદ્રવ્ય નહીં જણાય. જે મતિષ્ઠ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરદ્રવ્ય છે. એ મતિષ્ઠ જ્ઞાન પરદ્રવ્ય હોવાને કારણે આત્મા એનો કરતા નથી, અને મતિષ્ઠ પરદ્રવ્ય હોવાને કારણે આત્મા એનો જ્ઞાતા પણ નથી. એ તો જ્ઞાયકનો જ્ઞાતા છે. એ ધ્યેય પણ નથી અને જ્ઞેય પણ નથી, પણ હે છે. પરિણામ માત્ર હે છે, એટલે કે એમાં આત્મબુદ્ધિ કરવા એમ નથી. મમતા કરિશ્મા, પરદ્રવ્ય જાણશે તો મમતા છૂટી જશે, અને પરિણામ જાણશે ને માનશે તો મમતા રહી જશે. આ મારા પરિણામ છે, આ પરિણામ મારા મારાથી શરૂઆત થાય. મારા એટલે મોત. કેમ કે છે પરદ્રવ્ય, અને પરદ્રવ્યને મારા માનવા એનું નામ મમત્વને મિથ્યાત્વ છે. એકદમ ઊંચા પ્રકારની વાત છે આ. ત્રણ લોકના નાથે સિમંદર ભગવાને કહેલી વાત કુંકુમ ભગવાન અહીંયા લાવીને નિયમ સારમાં વાત કરી છે. એ સમયસારમાં બધા પરિણામને પૂતગલમય પરિણામ કયા, પૂતગલમય પરિણામ કયા, એને અહીંયા પરદ્રવ્ય કયા.
બરાબર.
પૂતગલ ભય પરિણામ કહો કે પૂતગલ કહો, અભેદ જે પૂતગલ છે, અહીંયા પૂતગલ ને કહેતા એને પરદ્રવ્ય કહ્યું. બહુ સૂક્ષ્મ વાત છે હજી ઉડાણની, કે વાય પૂતગલના સંબંધથી થતા જીવના પરિણામ, પૂતગલથી થતા જીવના પરિણામ, એ પૂતગલનો સદભાવ અને અભાવ સંબંધ, એ જે જીવના પરિણામ છે એ પૂતગલમય પરિણામ છે, કે જે પૂતગલ છે એમ કહીને ભેદજ્ઞાન કરાયું. પણ અહીંયા એ પરિણામને જીવના પરિણામ થાપવા જ નથી, એને પરદ વ્યક્તિઓ છે પછી પ્રશ્ન રહેતો નથી. ઓના કરતા ઊંચી વાત, પરદવ્ય કહ્યું ખલાસ. ઓમાં તો એ પૂતગલના સંબંધથી થાય છે, માટે વ્યવહારે જીવના ને નિશ્ચયે પૂતગલના. અહીંયા જે પરદવ્ય કહ્યું, તો પરદવ્ય છે એ વ્યવહારે જીવનું ન હોય, પરિણામ છે એ વ્યવહારે જીવનું હોય. એમાં કથનચિત વ્યવહાર ને નિશ્ચય પરિણામ જો થાપો તો થાય, પણ પરદવ્ય થાપો ત્યાં કથનચિત જીવના ને કથનચિત પરિણામ હોય જ નહીં, પરદવ્ય છે. એમ કહ્યું કે જીવના પરિણામ પૂતગલનું અવલંબન લે છે ને અવલંબન છોડે છે, સમયસારમાં અજીવ અધિકાર. તો તેથી પૂતગલના સંગે થાય છે, માટે પૂતગલમય પરિણામ કહીને એનાથી ભેદજ્ઞાન કરાયું. અહીંયા કહે છે કે જીવને પરિણામ ન હોય, એ તો પરદ્રવ્ય છે. એક સ્વદ્રવ્ય અને એક પરદ્રવ્ય, આત્મા અપરિણામી છે, આત્માને પરિણામ ન હોય, અને પરિણામ ન હોય, પરિણામ હોય તો પરદ્રવ્ય આત્માનું થઈ જાય છે, અને એ પરદ્રવ્ય આત્માનું થતા એમાં મમતા સૂક્ષ્મ રહી જાય છે. મમતા સૂક્ષ્મ રહી જતી હતી, એ મમત્વ ભાવ છોડવા માટે પરદ્રવ્ય કહ્યું. આ ઉપરનો લેટ પરદ્રવ્ય છે, એમાં મમતા નહીં થાય. ચાંદનીભાઈ સાથે કેમ કે પારકી ચીજ છે એમ જ. અંદરમાં ઉત્પન્ન થતા ઉત્પાદિક પરિણામો પરદ્રવ્ય છે. જો એને પરિણામ કહે તો કથનચિત કરતા ભોગતાનો સંબંધ લાગે, કથનચિત પણ લાગુ પડે. પણ જ્યાં પરદ્રવ્ય કહ્યું, જ્યાં પરદ્રવ્ય કહ્યું, ત્યાં કથનચિત કરતા ભોગતા કે જ્ઞાતાગ્નિનો સંબંધ જ નથી. સીધો પરદ્રવ્ય કહ્યું, બધા પરિણામ જે પૂર્વોક્ત પરિણામ કયા બધા અમે, કે જે આત્મામાં નથી, જે આત્મામાં નથી એમ તો કહેતા આવીએ છીએ, પણ જે નથી આત્મામાં તે જીવના પરિણામ છે કે પરદ્રવ્ય છે, કે પરદ્રવ્ય છે. તમને બધાને એમ અમે લાગ્યું કે આ જીવમાં નથી, જીવમાં નથી, ગુણતા નથી, માર્ગનાતા નથી, ત્યાં સુધી તમારી બુદ્ધિમાં એ જીવના પરિણામ છે એવું મમતા રહેતું હતું. એ સૂક્ષ્મ મમતા છોડાવવા માટે કહી છે કે પરદ્રવ્ય છે, ત્યાં પરદ્રવ્ય કહ્યું મમતા છૂટી ગઈ. જ્યાં પરિણામમાં મમતા છૂટી કરતા બુદ્ધિ છૂટી, એટલે અકર્તા આયોગ નાયક ઉપર દ્રષ્ટિ આયોગ કરે છે. છેલ્લામાં છેલ્લો કોઈ પરદ્રવ્ય છે, પરદ્રવ્ય છે, એની સાથે કથા કર્મ કથનચિત લાગુ ન પડે, કથનચિત નાતા કઈ ના લાગુ પડે, કેમ પ્રથક છે. કથનચિત પરિણામ સિદ્ધ થઈ જાય. અહીંયા કે છે કે એ મારા પરિણામ છે એવી મમતા અનાધિકારની છે, પણ તારા પરિણામ જ નથી, કેમ કે પરદ્રવ્ય છે એ તારી ક્યાંથી થાય. હજી તો તું દેહ મારો ને કુટુંબ મારો ને ધન વૈભવ મારા, અધ્યાત્મની પરાકાષ્ઠામાં કે છે કે જે વ્યવહાર નહીં આ બધા પરિણામ ને જીવના પરિણામ કે છે, એને શુદ્ધ નહીં કહે છે કે પરદ્રવ્ય છે. વ્યવહાર નહીં અન્યથા કથન કરે છે, જીવને પરિણામ ન હોય એ પરિણામ બધા પરદ્રવ્ય સ્વરૂપે છે. એકદમ ઊંચા પ્રકારની દ્રષ્ટિના વિષયની વાત છે. આવો આત્મા લક્ષમાં આવ્યા સિવાય આત્માને આત્મદર્શન થતા નથી. ખરેખર પરદ્રવ્યથી સ્વદ્રવ્યના દર્શન થતા નથી. જે ભેદ છે ને, ભેદ પર્યાયનો ભેદ, એ પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યથી સ્વદ્રવ્ય દર્શન થતા નથી. પણ એ પરિણામ અનન્ય થઈને અભેદ થાય તો આત્મા થાય છે, ત્યારે દર્શન થાય છે, ત્યારે પરદ્રવ્ય ન રહ્યું. ભેદ છે ત્યાં સુધી પરદ્રવ્ય છે. એ પરિણામ જે પરદ્રવ્ય છે એનાથી સ્વદ્રવ્ય દર્શન ન થાય. પણ આ હું છું એમ જે ભાવમાં આવ્યું એ ભાવ અંદરથી અંદરમાં અભેદ થઈ જાય છે, તો એ આત્મા થઈ જાય છે. પછી પરદ્રવ્ય નથી. વેદને પરદ્રવ્ય કહેવાય.
ક્ષેત્રભેદ નીકળી
ગયો કે પછી ક્ષેત્ર ક્યાં રહ્યું? વેદ છે ત્યાં સુધી પરદ્રવ્ય છે, એને અભેદ થઈ ગયો તે આત્મા થઈ ગયો. દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય પછી એક થઈ જાય છે. એનું ફળ પરદ્રવ્ય જાણવાનું ફળ અનુભવ થાય. પરિણામ કા ભેદ નહીં, પરિણામ કા ભેદ કા નામ પરદ્રવ્ય. જેમ પરદ્રવ્ય ઉપર લખતા રાગી પ્રાણીને રાગ થાય છે, એમ પરિણામના ભેદ ઉપર લક્ષ રાખતા રાગી પ્રાણીને રાગ થાય છે. નિર્વિકલ્પ આત્માનો અનુભવ થતો નથી, માટે એને પરદ્રવ્ય કહેતા. એનાથી દ્રષ્ટિ વિમુખ થઈ જાય છે, પરાણમુખ થઈ જાય છે, અને સ્વભાવની સન્મુખ દ્રષ્ટિ આવે છે, અનુભવ થાય છે. હવે પરિણામને જ્યાં પરદ્રવ્ય કહ્યું મમતા છોડાવવા, થોડી દે મમતા પરિણામ તારા નથી. બીજાના પરિણામ તો આત્માના નથી, પણ પોતામાં ઉત્પન્ન થતા પરિણામ ક્રોધમાન માયા લોભના પરિણામ આત્માના નથી. વિચ્છાત્વના પરિણામ આત્માના નથી, એ તો પરદ્રવ્ય છે. પરિણામ તો નથી, અપરિણામી છે, નિષ્ક્રિય છે, ધ્રુવ છે, સ્વદ્રવ્ય છે. સ્વદ્રવ્ય પરિણમે નહીં. છ દ્રવ્ય પરિણમે છે ને, એમાં અંદર નું પરદ્રવ્ય પરિણમે છે. હું તો અપરિણામી છું. જેમ બહારના છ દ્રવ્ય પરિણમે છે, એમ અંદરના પણ પરદ્રવ્ય પરિણમે છે. પરદ્રવ્ય પરિણમે વગર રહીએ નહીં, અને સ્વદ્રવ્ય કદી પરિણમે નહીં. અને પરદ્રવ્ય પરિણમ્યા વગર રહીએ નહીં. બહુ ઊંચા પ્રકારના આ તો કોઈ બે ગાથા છે. જ્યારે સાક્ષાત ત્રણ લોકના નાથનો સરોગનો સાર ચોવીસ તીર્થંકરે કહેલી વાત છે. ભૂતકાળના તીર્થંકરોએ આ કહ્યું, વર્તમાનના વીસ તીર્થંકર આ કહે છે, અને ભાવિના તીર્થંકરો પણ આ કહે. પરદ્રવ્ય કહે છે પરિણામ, ત્યારે એ પરિણામમાં આત્મબોધ છૂટી જશે, મમતા છૂટી જશે. પરિણામ કહે તો કથનચિત મારા ને કથનચિત ઉદગલના શ્યાદવાદ લાગુ પડે. પણ પરદ્રવ્યની સાથે ભેદ અભેદ, કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન, આ પુસ્તક કથનચિત આત્માથી ભિન્ન અને કથનચિત અભિન્ન લાગુ પડતું કેમ? કે આ પરદ્રવ્ય છે.
કોઈ પણ પ્રકારનો વ્યવહાર લાગુ ન પડે એ પરદ્રવ્ય
છે. એ પરદ્રવ્યનું સ્વરૂપ છે. તદ્દન આત્મા એનાથી ભિન્ન છે, એવા આત્માને તો દ્રષ્ટિમાં લે તો અનુભવ થશે. ક્યાંય ને ક્યાંય પર્યાયનો પક્ષ રહી ગયો, કરવાના બાને પક્ષ રહી ગયો કે જાણવાના બાને પક્ષ રહી ગયો, તો પર્યાય દ્રષ્ટિ રહી જશે, મમતા છૂટશે નહીં, અને નિયમમત્વ વિતરાગ ભાવ પ્રગટ નહીં થાય. મહત્વ રહી જશે, મમતા છે, સંસાર છે. અને ખરેખર મમતાની શરૂઆત પરિણામથી થાય છે, અને પરિણામના વિષયમાં મમતા પછી થાય છે. ખરેખર મમત્વ ભાવ પરિણામ માં થાય છે, અને પછી પરિણામ ના જે નિમિત્તો છે એમાં મમતા પ્રેમ કહેવામાં આવે છે. પહેલું શરૂઆતમાં જે ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય છે એ ઇન્દ્રિય જ્ઞાન મારું, એમાં મમતા થઈ. હવે જે ઇન્દ્રિય જ્ઞાન માં મમતા થઈ તો ઇન્દ્રિય જ્ઞાન નો જે વિષય દેહાદી એમાં મમતા થયા વગર રહેતી નથી. પણ પરિણામ માં મમતા ન થાય તો બીજા કોઈ પદાર્થ માં મમતા થઈ શકે નહીં. માટે પરિણામ ની મમતા છોડાવવા એને પડ લખીએ છીએ. હા, ઇન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય છે એ પરદ્રવ્ય છે. ઇન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય છે પર્યાય એ પરદ્રવ્ય છે, અને એ પરદ્રવ્યને સ્વદ્રવ્ય માને એ મિથ્યાત્વ છે. અને એમાં મમતા જે થઈ જ્ઞાનના ઉઘાડમાં મમતા થઈ તો જ્ઞાનનો જેટલો વિષય છે બહારનો તો હીરામાં મમતા થઈ ગઈ. સિદ્ધિ હીરામાં મમતા ન થાય, પરિણામમાં મમતા થાય તો હીરામાં મમતા થઈ કહેવાય. નિશ્ચયથી તો પરિણામમાં મમતા થાય છે. બહુ ઊંચી વાત છે. પરિણામમાં મમતા થાય તો પરદ્રવ્યમાં મમતા થઈ કહેવાય. પણ પરિણામમાં જેને મમતા છૂટી ગઈ પરદ્રવ્ય છે તો પરદ્રવ્યમાં મમતા થવાનો પ્રશ્ન રહેશે નહીં, મૂળમાં ઘા મારી દેશે. એમ કે છે કે જ્ઞાને એમ જાણ્યું કે આ પરિણામ બધા પરદ્રવ્ય છે, એમ જે જાણે જ્ઞાન એનું નામ પ્રત્યાખ્યાન છે. એને પરદ્રવ્ય જાણે, જે જ્ઞાન પરિણામને પરદ્રવ્ય જાણે આ એનું નામ જ્ઞાન પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન કે પરિણામમાં મમતા છૂટી ગઈ, કેમ કે પરદ્રવ્ય છે, પરિણામ મારા નથી.
પ્રત્યાખ્યાન એટલે પાછળ ફરે,
પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. ત્યાગ એટલે જે જ્ઞાને એમ જાણ્યું કે આ પરિણામ પ્રગટ થાય છે તો પરદ્રવ્ય છે, જ્યાં પરદ્રવ્ય જ્ઞાને જાણ્યું ત્યાં એમાં આત્મબુદ્ધિ છૂટી ગઈ, મમતા છૂટી ગઈ, એનું નામ ત્યાગ કર્યો કહેવામાં આવે. મિથ્યાત્વનો ત્યાગ એમાં થઈ જાય. પરિણામ પરદ્રવ્ય છે, એ પરિણામ પરદ્રવ્ય છે એમ જે જ્ઞાન જાણે છે એને પરિણામમાં મમતા છૂટી અને અપરિણામમાં આત્મબુદ્ધિ થઈ જાય. એનું નામ અનુભૂતિ છે. શરૂઆત સંસારની પરિણામ માંથી થાય છે. પરિણામમાં આત્મબુદ્ધિ થાય છે. કેમ કે પર્યાર્થિક નયના વિષય પર્યાય છે, એ પર્યાયને જાણીને પર્યાયમાં બુદ્ધિ કરે છે. પર્યાયમાં બુદ્ધિ કરે છે તો પર્યાયના વિષયમાં લોકાલોકમાં સંબુદ્ધિ થઈ ગઈ. પર્યાર્થિક નયની આંખ જ્યાં સુધી ઉગાડી છે ત્યાં સુધી પર્યાયો જીવના પર્યાય છે ભાષે છે. પણ જ્યાં દ્રવ્યાર્થિક ને એક ઉગાડી ત્યાં પરદ્રવ્ય ભાષે છે. ભગવાન આત્મા અપરિણામી દ્રષ્ટિમાં આવ્યો તો પરિણામ માત્ર આ પર સ્વભાવો છે અને પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યમાં મમતા કેમ કરું? અને થવા યોગ થાય છે પરદ્રવ્યના પરિણામ. જે ઓલા છ દ્રવ્ય પ્રણમે છે એમ અંદરના છ દ્રવ્ય પ્રણમે છે, એ કુટસ્થ નથી. એ પરદ્રવ્ય પરિણમતું છે અને એક પરદ્રવ્ય સ્વદ્રવ્ય અપરિણામી છે.
બરાબર છે.
સ્વદ્રવ્ય અપરિણામી છે અને પરદ્રવ્ય પરિણામી છે. સ્વદ્રવ્ય જે ઉપાધિ છે એ તો અપરિણામી નિષ્ક્રિય છે, પરમાત્મા છે. કે તમે ભાઈ છ દ્રવ્ય પરિણામી માનો છો? હા, માનીએ છીએ. છ દ્રવ્ય પરિણામી છે. દ્રવ્ય જે પરદ્રવ્ય હોય પરિણામી હોય, જે પરદ્રવ્ય હોય તે પરિણામી હોય, ને સ્વદ્રવ્ય હોય તે અપરિણામી હોય, એને અમે અપરિણામી ને આત્મા કહીએ છીએ, ઉપાધિ છે. જેમ છય દ્રવ્ય પરિણમે છે એમ અંદર નો ગુપ્ત પરદ્રવ્ય છે એ પણ પરિણમે છે, એમાં ક્રિયા થાય છે, અને જેમાં ક્રિયા થાય એ પરદ્રવ્ય હોય, અને જે નિષ્ક્રિય હોય તે સ્વદ્રવ્ય હોય. નિષ્ક્રિય શુદ્ધ પારણામી કહો, ભગવાન આત્માનું લક્ષણ નિષ્ક્રિય શુદ્ધ અને પારણામિક છે, તેથી તે સ્વદ્રવ્ય છે. અને સક્રિય અને જે પરદ્રવ્ય છે તે પરિણામી છે, એ પરિણમે છે. બસ એ પરદ્રવ્યને પરદ્રવ્ય રૂપે જાણો અને સ્વદ્રવ્યને સ્વરૂપે જાણો, એનું નામ ભેદજ્ઞાન. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચેનું ભેદજ્ઞાન છે, અથવા દ્રવ્ય અને પર્યાય વચ્ચેનું ભેદજ્ઞાન છે. પણ અહીંયા પર્યાય તો નામ જ ન લેવું, એને પરદ્રવ્ય થાપવું. જીવના પરિણામ જો કેશો તો ભીરા
ચીપટ જાય,
ચીપટ જાય.
જીવને
પરિણામ ન હોય, પંચાસી કઈ માંથી આપણે કાઢ્યું ભરતભાઈ ને ઘેર વાંચે.
વાસ્તવિક પરિણામ એ પણ એક સમય પરદ્રવ્ય છે, કારણ કે એ પણ ક્ષેત્ર
પરિણામ, પરિણામ માત્ર પરદ્રવ્ય છે, પરિણામ માત્ર પરદ્રવ્ય છે. એ પરિણામ નો વિભાગ ન કરવો, પરિણામ માત્ર પરદ્રવ્ય છે, અને પરિણામ થી જે રહિત છે તે સ્વદ્રવ્ય છે, અને સ્વદ્રવ્ય તે ઉપાધિ છે. બસ એટલું જ,
પરિણામ નો વિભાગ ન કરવો.
પરિણામમાં આ પરાસિત પરિણામ કે આ સ્વાસિત પરિણામ તો જીવના પરિણામ લાગશે, અને પરદ્રવ્ય છે તો પરદ્રવ્ય એમાં સ્વાસિત પરાસિત ભાગલા પડો નહીં.
પડે ગઈ
પડે
નહીં પડે,
ને પરિણામ કયો તો પડશે, તો પરિણામમાં આત્મબુદ્ધિ રહી જશે. કે સ્વાસ્થિત પરિણામ મારા અને પરાસ્થિત પરિણામ મારા નહીં, તો એને અમુક પરદ્રવ્યમાં મારા પણ ને અમુક પરદ્રવ્યમાં પર પણ એમ બે ભાગલા ન હોય, પરદ્રવ્ય છે એમ આત્મા જોડી જાય. એકદમ સુખમાં ટોપ નીચા એકદમ થગી ઉસકે છે, ઊંચા પ્રકાર જેની જઠાગ્ની
બની જાય, જઠની ને તો ટુકડે કરે
એક જો.
એની જઠાગ્ની બહુ મજબૂત
હોય, હા એ એને હજમ થશે. હા એ એ સોનાના પાત્રમાં સિંહણનું દૂધ થઈ શકે છે, સોનાનું પાત્ર જ, સોનાનું પાત્ર હોય એમાં સિંહણનું દૂધ રહીએ, ઠીકરાના ઘડા હોય માટીના એમાં સિંહણનું દૂધ તમે નાખો તો ફર્સ્ટ થઈને ફૂટી જશે, કેમ કે ચીરી નહીં શકે એનું વજન. સિંહણનું દૂધ એવું ભારી હોય છે, વજનદાર, કે બે ટુકડા થઈ જાય માટી, અને ચાંદીમાં, અરે ચાંદીમાં નહીં સોનાના વાસણામાં ચિકાસવાળું છે પેલું સોનું એમાં રહી શકે. એમ નિકટભવી જીવને આ પરદેવે ભાસશે, દુર્ભવી જીવને પરદેવી નહીં લાગે. જીવના પરિણામ પાસે, જીવના પરિણામ પાસે તો કથનચિતમાં આવશે, કથનચિતમાં આવશે તો વ્યવહારનો પક્ષ રહી જશે, નિશ્ચયનો પક્ષ આવશે નહીં. એકલો પ્યોર દ્રષ્ટિનો વિષય, એકલો માખણ, હા હા હા. અંતર તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાધિ છે, ટીકા એ ઉપાધિ અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપ કથન છે. જે કોઈ આગળ, જે કોઈ એને શાસ્ત્ર, જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે, વિભાવ ગુણ પર્યાયો એટલે વિશેષ ભાવરૂપ ગુણ પર્યાયો છે, ગુણસ્થાન માર્ગના સ્થાન, નિશ્ચય રત્ન ત્રિના પરિણામ, વ્યવહાર રત્ન ત્રિના પરિણામ, જેટલા બધા ભાવો ભેદના છે પર્યાયના ભેદો, એ વિભાવ ગુણ પર્યાયો છે, એટલે વિશેષ ભાવ, એક સામાન્ય ભાવ અને બીજો વિશેષ ભાવ છે. તેઓ પૂર્વે એટલે 49મી ગાથામાં વ્યવહારની ના કથન દ્વારા ઉપાદેય પણ કહેવામાં આવ્યા છે. ઉપાદેય પણ કહેવામાં આવ્યા છે એટલે કે જીવના પરિણામ છે એ રીતે એને જાણવું એમ કહેવામાં આવ્યું છે. ઉપાદેય નો અર્થ એ જીવના પરિણામ છે એમ વ્યવહારની ના કથન થી એને જીવના પરિણામ તરીકે તું જાણ એમ કહેવામાં આવ્યું હતું. એમ કહેવામાં આવ્યું હતું 49મી ગાથામાં આની પહેલા. પરંતુ વ્યવહારની ના બળે જીવના પરિણામ કયા હતા, હવે અહીંયા શુદ્ધ નિશ્ચયની ના બળે, ના બળે શુદ્ધ નિશ્ચયને તેઓ હેય છે. જેને જીવના પરિણામ કયા એના અહીંયા અજીવ કેવું છે, એના અહીંયા પરદ્રવ્ય કેવું છે, જીવ નથી. અજીવ કહો કે પરદ્રવ્ય કહો, અજીવ અધિકારમાં અહીં અજીવ તત્વ કહ્યું છે, જીવ તત્વ નથી કહ્યું. જીવના પરિણામ પણ નહીં, અજીવ કહ્યું. અને અહીંયા કે છે કે વ્યવહારની ના અપેક્ષાથી આ બધા પરિણામો જીવના પરિણામ છે એમ કહેવામાં આવ્યું હતું અને એને ઉપાદેય છે એમ કહ્યું હતું. ઉપાદેય એટલે જાણવા લાયક છે. અહીંયા કે છે કે જાણવા લાયક જ નથી પરદ્રવ્ય. બહુ સૂક્ષ્મ વાત છે. હવે જો એને જાણવા લાયક તમે માનો તો તમારો ઉપયોગ ક્યાં રહેશે, કે જાણવાનો વિષય બનાવ્યો તમે પર્યાય, તો આત્મામાં તમારો ઉપયોગ નહીં આવી શકે. જો એ જે 49મી ગાથાનો થોડો ખાતા લઈ લઈ એની ફૂટનોટ છે પ્રમાણ જ્ઞાન થી જો તો જીવના પર્યાય છે. પર્યાય નું બંને નું સમ્ય જ્ઞાન હોવું જોઈએ. પોતાને કથનચિત વિભાવ પર્યાયો વિદ્યમાન છે. કથનચિત વ્યવહાર નીતિ જોવામાં આવે તો પર્યાયો વિદ્યમાન હયાતી છે. એવો સ્વીકાર જેના જ્ઞાનમાં ન હોય તેને સુધાત્મ દ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં. પ્રમાણથી જુઓ તો એ છે, પ્રમાણની અપેક્ષા એને ઉડાડી ન શકાય. માટે વ્યવહારની ના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવાયું છે. આ ઉપાધિનો અર્થ વ્યવહારની ના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવાયું છે. એટલે વ્યવહારની નો વિષય જાણવાયું તો છે. એવી વિક્ષાથી અહીં વ્યવહારની ને ઉપાધેય કયો છે, જાણવાની અપેક્ષાએ, આદરવાની અપેક્ષાએ નહીં, આત્મબુદ્ધિ કરવા માટે નહીં. પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્યને જાણતા પરિણામો જે હોય એને પણ જ્ઞાન જાણે, તો જેને જાણે એને ઉપાધેય કહેવામાં આવે છે. તેમનો આશ્રય કરવા ગ્રહણ કરવા યોગ્ય છે એવી વિક્ષાથી નહીં, એનું અવલંબન લઈને એને આત્મા માનીશ નહીં એવી વિક્ષા રાખીશ નહીં. વ્યવહારના વિષયોનો આશ્રય, અવલંબન, વલણ, સન્મુખતા, ભાવના તો છોડવા યોગ જ છે એમ સમજાવવા 50મી ગાથામાં વ્યવહારને સ્પષ્ટપણે એ કહેવામાં આવશે. અહીંયા ઉપાધિ કહેવામાં આવ્યું છે એ જ વ્યવહારની સ્પષ્ટપણે 50 ગાથામાં હે કહેવામાં આવશે. જાણવા રોકાય જ્ઞાન નું જ્ઞાન નથી. હે તત્વ ને જાણવા રોકાય તો ઉપાધિ તત્વ ન જણાય. ક્રોધ ને જાણવા રોકાય, ક્રોધ છે એને જાણવા રોકાય તો ક્રોધ થી ભિન્ન જ્ઞાયક તત્વ જાણવા નહીં આવે. હેને જાણવા રોકાય તો ઉપાદેય તત્વ દ્રષ્ટિમાં નહીં આવે. હેને કરવામાં રોકાય તો ઉપાદેય તત્વ આત્મા નહીં આવે. હેને જાણવા રોકાય તો ઉપાદેય તત્વ આત્મા નહીં આવે. મેરુ પર્વત ની ટોચ ઉપર લઈ જાય તે ટક્કર મેરુ પર્વત પર લઈ જાય અભિષેક ઉપરની વાત છે. રુદ્રને જાણવા રોકાય એને આત્મા ક્યાંથી જણાય? પરિણામ નો કરતા નથી કેમ કે હું કરતા છું? પરિણામ નો હું જ્ઞાતા નથી કેમ કે જ્ઞાય જણાય છે? બે વાક્ય છે ને આવે છે એ જ આવે.
આપને સુબહ કહા થા કે પ્રમાણ સે સ્વદ્રવ્ય ઓર પરદ્રવ્ય દોનું કા જાનના હોતા હૈ. હા, મેં સે તો એક કા હી જાનના હોતા હૈ, દો કા જાનના નહીં.
જાનના નહીં હોતા હૈ, ખલાસ. અનાદિ દ્રષ્ટિ, અનાદિ મિથ્યા દ્રષ્ટિ ને જીવની બે ગુણ છે. એક પરિણામ માં મમતા રહીએ છે અને પરિણામ ને જાણવા રોકાણ. ક્રોધ ને જાણું છું તો ક્રોધ મારો છે એમ ક્યાં માનું? તો ક્રોધ ને જાણ્યો તો ક્રોધ છે મારો, શ્રદ્ધા માં આવી ગયો તને. એના વિના તું ક્રોધ ને કસાઈ ના દર્શન કરવા શું કામ રોકાણ? ક્રોધ તો કસાઈ છે, કસાઈના દર્શન કરવા ગયા અવાર ના પણ ઉઠીને કોઈ નહીં કોઠારી નથી કરતા કે ભાઈ આજે ઘણું મોટું જોયું, આજે દિવસ બગડી જશે એમ કે છે. ક્રોધ થાય એ શું જાણવા યોગ છે કે ભગવાન આત્મા જાણવા યોગ છે? આ પણ એક ભરતભાઈ હીરા નો વેપાર છે. આ ચૈતન્ય હીરાનો, આ ચૈતન્ય હીરાનો વેપાર છે. વનવે ટ્રાફિક છે, આમાં બિલકુલ નુકસાનનો ચાન્સ જ નથી.
પછી એને પૂછે કે કે આજુબાજુ જોઈએ છે
ભાઈ? બિલકુલ દેખાતો
જોવા જાય તો કપાઈ જાય,
કપાઈ જાય.
એ પરિણામ ને જોવા જાય તો એનો આંખ કપાઈ જાય,
કપાઈ જાય, ખલાસ. પરિણામ ને જોવા જવા નથી તો દ્રષ્ટિમાં આત્મા નહીં આવે. એ પરિણામ ને જોવાનું બંધ કરી દે ત્યારે નવું એક જ્ઞાન પ્રગટ થાય છે અંદર. પરિણામ ને જાણવાનું બંધ થાય જયારે, એ બંધ ક્યારે થાય? કે શ્રદ્ધા એને વ્યક્તિ કે હું પરિણામ ને જાણતો જ નથી. કેમ કે પરિણામ પરદ્રવ્ય છે, પરદ્રવ્ય જાણતા સ્વદ્રવ્ય નહીં જણાય. માટે મને મારો સ્વદ્રવ્ય આત્મા જાણવાનો ભાવ જાગ્યો છે એટલે પરિણામ ને જાણવાનું હું બંધ કરું.
શ્રદ્ધા કા જોડે,
શ્રદ્ધા કા બળ, વેક્યુમ બ્રેક, વેક્યુમ બ્રેક.
અરે ક્લાસિક
વેક્યુમ બ્રેક માં એક ઇંચ આગળ ન જાય,
ન જાય,
એનો વેક્યુમ કહેવાય.
ક્યાંનું ક્યાં જ્ઞાનું ભૂરી જાય છે, જ્ઞાન કે જાણતું ભૂરે
પર ને જાણતો જ નથી. પરિણામ જે પડદ્રવ્ય છે એને જાણવાથી વ્યવરત થઈ જાય. આવું બ્રહ્માંડ ના બિરાજો એ તો કોઈ સમર્થ ગણતર જેવા હોય કાઢી શકે. આપણે
શું સત્સય સભી ચીજ ખુલતી હે? જબ તક પર્દો નહીં મારેગા તબ તક એ ચીજ ખોલેંગે નહીં.
બસ એ પર્દો મેઇન ચીજ હે. આ ગાથાનું અને આરતી ગાથાનું હાર દો, પરિણામ માત્ર પરદ્રવ્ય છે, એ હાર છે. પરદ્રવ્ય કહ્યું, ખલાસ, નિશંક થઈ ગયો, એ પરદ્રવ્ય છે.
સત્ય માતા
ભી છૂટ ગઈ, ઉસકા ચેનલ ભી છૂટ
ગયા, બંધ હો ગયા. પર્યાય દ્રષ્ટિ છે ને, પરિણામમાં મુક્ત એમ નામ પર્યાય દ્રષ્ટિ કહેવાય. પર્યાય દ્રષ્ટિ એટલે પરિણામ મારા, આ પરિણામ મારા, આ પરિણામને મારે સુધારવા. પરદ્રવ્ય છે, પરદ્રવ્ય સુધારી શકાય, પરદ્રવ્ય સુધારી શકાય.
परिणाम पद्रव्य है तो पहले पद्रव्य में क्या पुनः
जो दर्शक है પરણાયા ગામમાં છે હે તમે સુતારી છે તો કોઈ તો પરિણામ ને સુતારી શકાય કેમ કે પડ રહે છે
એક પરદ્રવ કા જાલ પકડા તો દુનિયા ફેલ જાય
છૂટ ગયા
એને પરદ્રવ્ય જો સત્તામાં આવી ગયો
તો દુનિયા ફેલ જાય
સબસે મોટા ચૂકે
નહીં સબસે સમર્થ ચક્રવર્તી ના વૈભવ કરતા કુંદકુંદની વાણી જો જ્ઞાનમાં આવે આનો વૈભવ વધી જાય આનો વૈભવ કઈ નથી રાજપાટ છોડી દીક્ષા લઈ લઈએ એમાં સુખ હોય તો દીક્ષા લઈએ શાંતિનાથ ભગવાન ભરત મહારાજા ભરત ચક્રવર્તી હતા અને શા માટે દીક્ષા લીધી જંગલમાં ગયા જો એમાં સુખ હોય તો શા માટે જંગલમાં ગયા એમ જો હીરાના વેપારમાં સુખ હોય તો સુખ આમ સ્વાધ્યાય કરે સુખ નથી માટે સ્વાધ્યાય કરે છે થોડો ટાઈમ તો આત્મા માટે કાઢો હું કઈ એમ નથી કહેતો કે તમે સાધુ થઈ જાઓ બાવા થઈ જાઓ દીક્ષા લઈએ હું કહું છું હું એટલું કહું છું ભરતભાઈ કે તમે 8 કલાક દુકાને જાઓ છો 8 કલાક જાવ સવા 8 કલાક જો 2 કલાક વધારે પરને માટે પણ આત્મા માટે તો કલાક 2 કલાક કાઢો 8 કલાકની સામે ખરેખર તો 9 કાઢવા જેવી 9 કલાક પણ 8 કલાકની સામે 1 કલાક 2 કલાક તો આત્માનું કઈ ચર્ચા કરો વિચાર કરો એક સાંભળો કઈક કરો સુખી થવું છે મને દુઃખ ને રસ્તે ચડવું છે સુખ ક્યાંથી મળશે નહીં મળે વેપાર રોજગાર ચાલુ રાખો સાઈડ બિઝનેસ કરો ને મુખ્ય બિઝનેસ તો પછી તમને જયારે રુચિ વધારે જાગે ત્યારે મેઇન કરજો એને કોને પછી ગૌણ કરજો સમજી ગયા પણ અત્યારે સાઈડ બિઝનેસ તો શરૂ કરો સાઈડમાં એટલે તમારી દુકાનનું ચાલુ રાખો અને સાથે સાથે કલાક 2 કલાક આ ભાઈ સાહેબ સવારે 5 વાગે ઉઠે છે અને ટેપ સાંભળે છે રાતના 9 થી 10 ટેપ સાંભળીને સુવે છે 2 કલાક ટેપ ગુરુદેવ અને 2 કલાક વાંચન 4 કલાક કાઢે હવે એને વ્યવસાય તો છે એ કઈ સાધુ તો થયા નથી સાધુ નથી થયા છતાં કામ કરી શકે કે નહીં પૂછો તો ખરા તમે શું કરો તો અનુકરણ થાય ભાઈ એટલે મારું કહેવાનું હશે એની પ્રશંસા કરું છું નહીં પણ એ હું કઈક અનુકરણ કરીને કઈક સાઈડ બિઝનેસ આત્માનું કરો આ કઈ હાથમાં નહીં બધા પ્રશંસા કરશે ભરતભાઈ બહુ સારા ભરતભાઈ ને 99 વખત ભરતભાઈ આપશે અને 1 વખત ના પાડશે આ સંસાર છે અજ્ઞાનીનો ભરોસો કરવા જેવો નથી જે માન આપે એ ટકો મારે અપમાન કરી નો જીવ દગાબાદ છે ધૂતારાની ટોળી છે આચાર્ય ભગવાને કહ્યું છે ધૂતારાની ટોળીથી સંભાળજે ભગવાન આત્મા દગો નહીં કોઈ એ તકો નહીં મારે હો થાકેલો પાકેલો આત્મા પાસે જાશે આવ 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 એમ કે આ પદ તારું છે આ પદ તારું છે એમ કે ત્યાં પરિણામ પરદ્રવ્ય કહ્યું શાયક સફેદ નથી શાયક હો અવકાશ જ નથી
અવકાશ જ નથી
એટલું
સુંદર માઇક્રોસ્કોપ થી મોટી કરીને બતાવો છો કે જે પરિણામ સૂક્ષ્મતમ એને સમજવા જ ડિફિકલ્ટ. એમાં મમત્વ થાય છે કે નહીં એ તો વિચારવાનો અવકાશ
અવકાશ નથી.
તેને મેં માઇક્રોસ્કોપ મૂકીને કીધું કે આ પરિણામ નથી, આ તો ફળ રમે છે, કારણ કે એનો સફળતા આત્માથી જુદો
જુદો છે.
પછી એને કેવું નથી પડતું કે હવે મમતા મુક્ત
ના નહીં કેવું પડે.
પછી તો અસરી
જાય જે જ્ઞાનમાં એ પરદ્રવ્ય જણાવું, એ જ્ઞાનમાં મમતાનો ત્યાગ થઈ ગયો.
બરાબર,
મમતાનો ઉત્પાદ નહીં થાય પછી.
બરાબર,
મમતાનો ઉત્પાદ તો એ જીવના પરિણામ ભાષે તે ત્યાં સુધી, પરદ્રવ્ય ભાષે ત્યારે મમતા થાય જ નહીં. તમે આ ઉપરનો છે બાળ, એમાં મમતા થાય? તમારી તમારા આજુબાજુ છે એટલે મમતા થાય?
ખાલી માણસ થાય
કેમ? મમતા થાય જ નહીં, કેમ કે પર છે. પર ગણ્યો એમાં મમતા કેમ થાય? એમ આ પર જાણે જયારે ત્યારે મમતા છૂટી જાય, જીવના પરિણામ જાણે ત્યાં સુધી મમતા રહી જાય.
બહુ સરસ, એટલું સરસ.
આવી વાત ભાઈ કુકુલ આચાર્ય કહી શકે કોઈ તાકાત નથી. આજે રાત્રે 8-9 છે. સુધાત્મ દ્રવ્યના આશ્રયનો ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય તે જ જીવને દ્રવ્યનું તેમજ પર્યાયોનું જ્ઞાન સમ્યક છે એમ સમજવું, અન્યને નહીં. 50 કથા શુદ્ધ ને ના મળે તે હોય છે, સા કારણ થી? એ નું કારણ આપે છે. એ કયું સા કારણ થી એ છે? કારણ બતાવો. એ છે તો આપે કહ્યું, મને મંજૂર છે. કારણ માગે છે, કારણ કે તેઓ પર સ્વભાવ છે. તેઓ એટલે પર્યાય માત્ર 14 મૂળ સ્થાન પર સ્વભાવ છે. ધર્મના પરિણામ પર સ્વભાવ છે, ધર્મી સ્વસ્વભાવ છે. કારણ કે તેઓ પર સ્વભાવ, બધા પર્યાયો પર સ્વભાવ છે અને તેથી જ પરદ્રવ્ય છે. હવે પરદ્રવ્યનો લોજિક આપે છે કે પરદ્રવ્ય શા માટે કે છે ને, કે પર સ્વભાવ છે. આત્માના સ્વભાવની હારે એને મળતા પણ નથી. આત્માના સ્વભાવની હારે જે ભાવને મળતા પણ ન હોય તેને અમે પર સ્વભાવ કહીએ છીએ. અને પર સ્વભાવ હોય પરદ્રવ્ય જ હોય. પર સ્વભાવ છે માટે પરદ્રવ્ય છે, પરદ્રવ્યનું કારણ એ. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહીત પર્યાયના લક્ષે પર્યાય ઉત્પન્ન થતી નથી, માટે જે પરદ્રવ્યના લક્ષે વિતરાગ ભાવ પ્રગટ થતો નથી એમ પર્યાયના લક્ષે વિતરાગ ભાવ પ્રગટ થતો નથી, માટે જે પરદ્રવ્યના લક્ષે વિતરાગતા ન થાય તેમ પર્યાયના લક્ષે વિતરાગ થાય, માટે પર્યાયને પરદ્રવ્ય કહેવાય. એ ગુરુદેવે પણ એ અર્થ કહેવાય. બરાબર, સર્વ વિભાવ ગુણ પર્યાયથી રહી સર્વ શબ્દ વાપર વિશેષણ હો. સર્વ કીધો ભાગલા નહીં પાડવાના. સર્વ પ્રકારના જે વિશેષ ભાવો છે પર્યાયના એનાથી રહી શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે. બસ, સર્વ વિભાવ ગુણ્ય ગુણ પર્યાયથી રહી શુદ્ધ અંત તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાધિ છે. હવે જે સ્વદ્રવ્ય ઉપાધિ છે એ કેવો છે? ઉપાધિ તત્વ કેવું છે એનો અર્થ કરે છે. વખત થઈ ગયું હવે આવી ગયું મૂળ. હવે આ સ્વદ્રવ્ય જે ઉપાધિ છે અને એ ગુણોને આધાર પારણામિક છે, એ પારણામિક ભાવને આધારે ગુણો છે, માટે પારણામિક ભાવ જેનો સ્વભાવ હોય એ સ્વદ્રવ્ય. પારણામિક ભાવ જેમાં નથી તે પરદ્રવ્ય છે.
વાહ વાહ, સરસ.
પરિયામાં પરિણામ
इतने पारणामिक भाव नहीं है और पर्द है मेरे लिए। आ रीते मुनि महाराज शुक्ल ज्ञान की श्रेणी में लीन थी जाए, लीन थाय। સાહેબ બિઝનેસ શરૂ કર્યો, નુકસાન નહીં થાય, બીજું કહું લાલચ નથી આપતો, હકીકત કહું, કહું નહીં કરતો સ્વાધ્યાય લક્ષ્મી કમાતા આવું લક્ષ્મી જોતી હોય ને તો સ્વાધ્યાય કરો, ભલે એ લાલચ આપીને પણ કરો ને, અજ્ઞાનીને પૈસા કમાતા આવતું કે શું કેવી રીતે પૈસા કમાય, ભગવાનના પાપ કમળમાં પૂજા કર તો જરૂર થાય કેટલાય વર્ષ પહેલા, આ કેટલાય વર્ષ પહેલા આ નિયમસાર શાસ્ત્ર નો દીર્ઘાતું હતું અને આ શ્લોક આવ્યો, મેં એની વ્યાખ્યા કરી, એમાં એક ભાઈ બેઠો હતો આપણા મુખ સમજી ગયા, અને 5000 ની ગોળી નહીં, કેટલી 5000 ની ગોળી ચોટી ગયો, એ તો સાધારણ વાત છે, પૈસા નો ઢગલો તો એમાં આત્મા ને શું લાગતો, સાધારણ વાત છે, બાર ની અનુકૂળતા બસે, પણ જો એના નિમિત્તે તમે આ કરવા બેસો તો મીઠા કરો પાપ લાગશે, પૈસા માટે જો તમે સ્વાધ્યાય કરશો તો હારે મીઠા કરો પાપ લાગી જશે, એ ધ્યાન રાખજો, હા એ જરા જોખમ છે, લાલબત્તી સ્વાધ્યાય તો આત્મહિત માટે કરવું, આત્મહિત કરતા કરતા જે નિકલ ધ્યાન ના થાય, શું ભાવ તો આવે છે કે શું ભાવથી પૂજ બંધાય, પણ ઈચ્છા નથી, વાંચો
રાધિપતિઓના અનેક મહાવૈભવોને સાંભળીને તથા દેખીને એ જન્મથી નહીં ભોગ જ ક્લેશ કેમ પામે,
બીજાનો વૈભવ જોઈને તું સુખો તો કામ થાય, દુઃખી થાય, તને હું સુખનો ઉપાય બતાવું એના જેવો થવા માટે,
રાધિપતિઓના અનેકવિધ
રાધિપતિ એટલે રાજાઓ ચક્રવર્તી
મહાવૈભવોને સાંભળીને તથા દેખીને એ જન્મથી હું અહીં ફોગટ ક્લેશ કેમ પામે છે, તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય
છે, પુણ્યથી પ્રાપ્ત થાય છે વૈભવ,
તે પુણ્ય ઉપાર્જનની શક્તિ જીનનાથના પાદ પદ્મયુગલની પૂજામાં છે,
એવું પુણ્ય આવી જાય કેટલું છે, આ બનેલો બનાવ હું છું, બનેલો પ્રત્યક્ષ આ 20 વર્ષની વાત કરું છું, 20 વર્ષ પહેલા મેરે